શ્રી સમયસર ગાથા 270 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 8
છે. એટલે કે હું માત્ર જ્ઞાન છું એમ હોવાથી સ્વરૂપ હેતુ નાયક જેનો એક સ્વભાવ ભાવ છે. મારો સ્વભાવ ભાવ તો અકારણપણે વિકાર સત્તા રૂપ જ્ઞાયક સ્વભાવે રહેવાનો છે, હોવાનો છે. અકારણપણે કોઈના કારણે નહીં. એવા આત્માનું એવું મારું સ્વરૂપ છે. અને કર્મોદય જનિત મનુષ્યાદી ભાવ એનો વિશેષ નહીં જાણતો હોવાને લીધે એકદમ મૂળમાં ઘાકર્યો છે. આત્માને એના ખરા અસલ સ્વરૂપે જોવામાં આવે તો મનુષ્યાદી મનુષ્યપણાને લાયક જે કર્મોદય છે એને લઈને થતો જે ભાવ કે માણસ એની ગંધ માત્ર પણ અસલ સ્વરૂપમાં નથી. આમ છે, ખરેખર આત્માને જોવામાં આવે તો આત્મા આવો છે, પણ એટલી એને એકત્વ બુદ્ધિની દ્રઢતા થઈ ગઈ છે કે એની કલ્પના પણ થઈ શકતી નથી. માણસ નથી, માણસ નથી એવી એ કલ્પનાય કરી શકતો. આમ તો એ રસ નાસ્તિનો રસ છે, પણ એના જ્ઞાનના સ્વભાવના ખ્યાલપૂર્વકની જે જ્ઞાનની જાગૃતિ હજી તો ખ્યાલપૂર્વક પરિણમન તો હજી દૂર નથી. એ આવે તો એનો કેટલો રસ છે એવી ખબર પડે, નહીં તો નાસ્તિના રસની ખબર પડે એવું નથી. કે જે અત્યંત અત્યંત સ્થૂળ છે એવા રસમાં ડૂબેલો રહે અને એમ કહે કે અમારે તો તત્વજ્ઞાન સિવાય બીજું કાંઈ જોઈએ. માણસ છો એમાં કેટલો તીવ્ર રસ છે એ તો એનો હજી ખબર, એને ભાન સુધા નથી. અને એના ઉદયમાં કઈક આગું પાછું થાય ઈચ્છાથી તો ગડબડ થઈ આવે. પછી એવું ભીન પણ નહીં જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી હું જ્ઞાયક સ્વભાવે સર્વપરદ્રવ્યોથી શરીરાદીથી મનુષ્યપણા વગેરેથી પણ ભિન્ન છું એવું એને જ્ઞાનનો અભાવ છે. એને જ અજ્ઞાન કહેવામાં આવે છે. એ અધ્યવસાનરૂપ અજ્ઞાન છે. તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, આ જ અજ્ઞાન છે, આ જ અનંત જન્મ મરણનું કારણ છે, આ જ દેહને દેહ વિકારનું કારણ છે. દેહ વિકાર એટલે રોગ. ભિન્ન આત્માનું અદર્શન હોવાથી સર્વપરદ્રવ્યો અને રાગાદી ભાવોથી ભિન્ન છે. એવા આત્માનું એને શ્રદ્ધા નહીં હોવાથી, વિશ્વાસ નહીં હોવાથી, સ્વીકાર નહીં હોવાથી એને જ મિથ્યા દર્શનનો દેવસાન કહેવામાં આવે છે. અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી આચરણમાં પણ એ અભિન્ન માનીને પ્રવર્તે છે, એકમેક થઈને પ્રવર્તે છે. શરીરનું કાર્ય હું કરું છું, ઉઠવા બેસવા પૂજા વગેરેની ક્રિયા હું કરું છું, એ જ એનું અધ્યવસાન રૂપ અનાચરણ અચારિત્ર છે અથવા કુચારિત્ર છે. અને તે જીવને અનંત દુઃખનું કારણ છે. એ રીતે બે ગુણ છે. બીજું ઉપર આગળ પરદ્રવ્ય મને જણાય છે, પરમદ્રવ્ય દ્રષ્ટાંત છે. કોઈ પણ પરદ્રવ્ય જણાય છે, શાસ્ત્ર પાઠી છે, શાસ્ત્ર અનુસાર માસ્તી કાયમાસ્તી કાય દ્રવ સ્વરૂપ જ્ઞાન દ્વારા જ્ઞાન છે જણાયું એમ કંઈ અને માસ્તી કાય દ્રવ આવું ન હોય એમ જણાય છે. આમ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, પરંતુ દ્રવ છે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જણાય છે. એ સમજણ એ સંબંધની સમજણ છે. આમ સીધું લઈએ તો ઘટપટ આદિ રૂપી પદાર્થો છે એ ઇન્દ્રિય જ્ઞાન ગોચર છે. ઇન્દ્રિય દ્વારા જણાય છે, પ્રત્યેક ઇન્દ્રિયના જે વિષય છે એ તે ઇન્દ્રિય દ્વારા તે તે વિષય થાય છે. એ બધા ઉદ્ગળ દ્રવ્યના પરિણામ છે. જીવ એમ કહે છે હું એને જાણું છું, એ વગેરે જે અધ્યવસાન છે પરદ્રવ્યને જાણું છું, એવું જે અધ્યવસાન છે એ અધ્યવસાન વાળા પણ ભિન્ન આત્માનું જ્ઞાન નથી. અધ્યવસાન પણ જાણું છું, મારા સ્વરૂપનું હું વેદ તો નથી પણ પરદ્રવ્યને એટલે એને જાણું છું. અજ્ઞાન છે, કોનું અજ્ઞાન છે? પોતાનો આત્મા છે એનું અજ્ઞાન છે. જ્ઞાનમયપણાને લીધે પોતાનો આત્મા તો જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુરૂપ જ્ઞાન જેનું હેત રૂપ છે એવો છે, એવો છે આત્મા પોતાનો. સકાળ જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુ જ્ઞાન જેનું એક રૂપ છે, સતરૂપ હોવા પણ અકારણ પણ જ્ઞાન જેનું એક રૂપ છે, જ્ઞાન જેનું સ્વરૂપ છે એવા આત્માનો અને જ્ઞેયમય એવા ધર્માદિક રૂપોનો વિશેષ નહીં જાણવાને લીધે જ્યાં ભક્તિય ક્રિયા છે એમ લીધું છે, ત્યાં સામે રાગ દ્વેષની ઉદયની ક્રિયા લીધી છે. અને જ્ઞાયક એવો જે ભાવ લીધો છે ત્યાં આ કર્મોદયની જ નારક એવો આત્માનો ભાવ લીધો છે. એવો આખો આત્મા નારક રૂપે આખો દ્રવ્યને એમ જોડે માને છે. અને જ્ઞાન જેનું એક રૂપ છે એમ લીધું, બધા ધર્માદિક એનું જ્ઞેયનું રૂપ છે અને ધર્માસ્તિકા એનું રૂપ છે, ઉદ્ગળ દ્રવ્યનું સ્વરૂપ એનું રૂપ છે એવા ધર્માદિક રૂપોનો વિશેષ નહીં જાણવાનો લીધે ભિન્ન આત્માનો અજ્ઞાન ધર્માદિક વગેરે અથવા પુદ્ગલ વગેરે જે કોઈ જ્ઞેય છે એ જ્ઞેયનું રૂપ છે. જીવનું રૂપ છે એ જ્ઞાનનું રૂપ નથી એમ કહે છે. ક્રિયા ભાવ ને રૂપ એવા શબ્દ વાપરે છે. ક્રિયા ભાવ અને જ્ઞાન રૂપ એ ત્રણે શબ્દ થી એક આત્માને બતાવે છે. શબ્દ સંભળાય છે માત્ર શબ્દ સંભળાય છે એ અદેવ શાંત છે. માત્ર શબ્દ જ સંભળાય છે મને જ્ઞાન થાય છે એમ નથી. અમારે એમાં ઘણી રૂપે પોતે જ્ઞાન થતું હોવાનું લાગે છે. જ્ઞાન રૂપે જ્ઞાન રહે છે અને જે કાંઈ જ્ઞેય જણાય છે તે પણ જ્ઞાનનું જ રૂપ છે. કેમ કે જ્ઞાનમાં જણાય છે ને, જ્ઞેયમાં જ્ઞાન નથી થતું. બહુ સીધી વાત અહીં ગ્રાહ કે જ્ઞાન થાય છે જ્ઞાનમાં થાય છે. જ્ઞાન કાંઈ જ્ઞેયમાં થતું નથી. જ્ઞાનમાં જ્ઞાન થાય છે એ તો બરાબર છે ને, એ તો અનુભવને તપાસી શકાય એવી ચીજ છે. જ્ઞાનમાં જ્ઞાન થાય છે નથી, તેમ છતાં હું જ્ઞાન રૂપે નથી ને જ્ઞેય રૂપે છું એવો મિથ્યા જે અધ્યો છે, મિથ્યા જે આભાસ છે અભ્યાસ છે એ મેં જ્ઞેયને જાણું છું. જન્માસ્તિકા વગેરેને જાણું છું એ અધ્યવસાન છે. જેમાં જ્ઞેયથી ભિન્ન એવું જે જ્ઞાન રૂપ છે એવા આત્માનું અજ્ઞાન છે. ભિન્ન આત્માનું એમાં અજ્ઞાન છે. આ તો ભેદજ્ઞાનની રીત છે. આચાર્ય મહારાજની આ પ્રકારની જે કહેવાની રીત છે એમાં ભેદજ્ઞાન સ્પષ્ટ કર્યું છે. ભેદજ્ઞાનનો પ્રયોગ આમ થાય છે, જ્યાં ભેદ જ્ઞાન થતું નથી એનું અધ્યવસાન થાય છે એમાં આમ થાય છે. બે વાતને સ્પષ્ટ કરે છે આટલી ચોખ્ખી. જે જીવને અજ્ઞાન છે એ અજ્ઞાનમાં એને આ પ્રકારે થાય છે એમ કરીને એનો પરિણામનો સ્વીકાર એનો ઊંધો પ્રયોગ છે એને સ્પષ્ટ કરે છે. હવે નીચે પછી સમ્ય જ્ઞાન થાય છે ત્યારે આમ થાય છે એમ કરીને જે ભાવને આ તો અરૂપી પરિણામ છે ને, જેના જીવ દ્રવ અરૂપી છે એના પરિણામ અરૂપી છે. અનુભવને વાણી દ્વારા કહેવો એ બહુ દુષ્કર ચીજ છે. પહેલાંથી કહી શકાય એવી વાત નહીં. ઘણું કહ્યું છે છતાં પણ નિષ્પષ્ટતા છે. આમ તો આ વિષયને સમજવા માટે એ પોતાના અનુભવને પકડવો જોઈએ. થાય છે શું આમ કે આ ઘટપટાદી જ્ઞેય છે, આ હુમલો દેખાય, મકાન દેખાય, ફલાણું દેખાય છે એ જ્ઞેય છે, જાણે છે કે જ્ઞાન છે. આમ જ્ઞેય જ્ઞાનને નિમિત નિમિત્તે સંબંધ છે આવડી છે ને, જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, જ્ઞાનમાં જ્ઞેય જણાતું નથી. જ્ઞેય પ્રતિબિંબિત થાય છે ત્યારે પણ જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, જ્ઞાનમાં જ્ઞેય જણાતું નથી. એવું જે સામાન્ય આવિર્ભાવ ગણો એનો દ્રષ્ટિકોણ જીવને સામાન્યનો આવિર્ભાવ આમ થાય છે. આ રીતે ભીન પડે છે, સામાન્યનો આવિર્ભાવ થતાં ભીન પડે છે. ત્યાં સુધી માત્ર એ સ્વપર પદાર્થોનો વિચાર કરે કે આ જ્ઞેય ભીન છે, જ્ઞાન ભીન છે, માત્ર નિમિત્તની બધી ક્ષોભન છે, ત્યાં સુધી તો એને ભેદ જ્ઞાન થતું નથી. આ ધર્મ દ્રવ જણાય છે, આ ધર્મ દ્રવ સામે જાય છે, આ વાત સંભળાય છે એ જાય છે ત્યાં એ એકદમ ભાવથી એકતા કરે છે. જે જણાય છે જ્ઞેયની સાથે એકતા કરે છે. એ વગેરે જે અધ્યવસાન છે, એટલા માટે એ મીઠા ભાવ છે જીવમાં, એ જૂઠ છે, એને અધ્યવસાન કહેવામાં આવે છે. આ જણાય છે એમ એ જૂઠ છે, તો શું એ નહોતું જણાયું? ભાઈ તમે તો આ જણાયું હતું નહીં, આ ભગવાનના એ વાત જૂઠ છે. એવા રોજ દર્શન કરવા વાળા ઘણા છે જૂઠા, પણ એ ભગવાન નથી જણાતા. મારું જ્ઞાન જણાય છે કે જે પોતે ભગવાન સ્વરૂપે માનીને નહીં, એમ અનુભવીને પરિણમન થાય, એને ભગવાનના દર્શન કર્યા એમ વ્યવહાર લાગુ પડે છે. માનું તો નિક્ષેપ છે ને, સ્થાપના નિક્ષેપ છે. સ્થાપના નિક્ષેપ મિથ્યા દ્રષ્ટિને વધો નથી. ગમે ત્યાં બેઠે બધે એ જ થાય છે. થઈ શકવા
જરૂરત
ક્યાં હોય? મંદિરો જણવા જરૂરત ક્યાં હોય? તો કોણ જણાવે છે? હોવાનો અહંકાર જુઓ કરે છે. તેને વાત જણાવી શકાતા કરતા બુદ્ધિ છે ને, ત્યાં એક દ્રવ્યને બીજા દ્રવ્યના સાથે એકત્વ ભાસે છે. એમાં એને ઘણા દ્રવ્યનો એક સાથે એકત્વ ભાસે છે. માત્ર એક દ્રવ્ય બીજા દ્રવ્યનું એકત્વ કરે છે એટલું જ ભાષે છે એમને, પણ ઘણા અનંત દ્રવ્યનું એ એક કરે છે. આવી એક ભૂલ કરે છે, એને તો બધું થઈ શકે છે એવું લાગે છે, આ બધું કરી શકાય છે. શ્રદ્ધા હોય છે ને આ જ્યોતિષ વગેરેમાં, કોઈ દેવ દેવલાની માન્યતા વગેરેમાં, ત્યાં શું થાય છે કે જેટલું ઈચ્છા અનુસાર થાય એટલું એ શ્રદ્ધામાં ખતવે. જો આટલું આપણું માતાજીએ સારો કર્યું, અથવા ફલાણા જ્યોતિષે કહ્યું હતું એ સાચું પડ્યું, કેટલું ખોટું પડ્યું એ ન ખતવે. એવા ઘણા કિસ્સા ઉલટું થાય એટલું એ ન ખતવે, જેટલું એની ઈચ્છા અનુસાર થાય એટલું એની શ્રદ્ધામાં એ ખતવે. એવો ઊંધી શ્રદ્ધામાં એક દુર્ગુણ છે, અન્યાય કરવાનો એક દુર્ગુણ છે, એ ન્યાયની વાતને તપાસી શકતા પરદ્રવ્યના કાય હું કરી શકું છું એ એને શ્રદ્ધા છે. એ નીચા શ્રદ્ધા છે ને, એના માટે હાથી શ્રદ્ધા છે. તો જેટલા ઈચ્છા અનુસાર કાર થાય છે ત્યારે કે જુઓ, આ મેં હાથ લાવ્યો, આ હું બોલ્યો, તમે કયો કે ન બોલવાનું બંધ કરો તો હું બોલીશ, ઠીક એમ કહે છે કે નહીં? અને ન થઈ શકે ઈચ્છા હોવા છતાં કાર થઈ શકે, તો કાર આત્મા કરી શકતો નથી એ વાતને ખટવતો નથી. પણ ઈચ્છા અનુસાર જેટલું થાય ને એ કરી શકું છું એમાં એ ખતવે છે. જેમ જ્યોતિષમાં બીજા દેવ જિલ્લામાં જે સીધા છે ને એ અનુસાર વિચિત્ર. એને ખબર છે કે અંધશ્રદ્ધાવાળાને ક્યાં કેવી રીતે દોરી જવા, એ તો એની બિઝનેસ ટાઈપ છે. એ જણાય છે આગ્નિ મને જણાય, આ દ્રવ્ય મને જણાય, પછી પુંગળ હોય શાસ્ત્ર અનુસાર ધર્માસ્તિક આવ્યો, તો એ પણ એને અધ્યવસાય થાય છે કે એ મને જણાય. ખરેખર પોતે પોતાને જણાયો હોવા છતાં સખી કાંઠામાં બહુ મોટો ન્યાય લીધો છે. જેમ સ્વરૂપ પ્રકાશનના કાળમાં જે આત્મા જ્ઞાય જણાય છે તે જ આત્મા, તેવો જ આત્મા, તેનો તે જ આત્મા જણાય, તે તો તે છે ને, તેનો અર્થ ચાલે છે. તેનો તે આત્મા પરપ્રકાશનના કાળમાં પણ તે જ જણાય છે, બીજું કઈ જણાતું નથી. એ બધું મૂળ તો ત્યાં નાખ્યું છે. પછી આ બધો એનો વિસ્તાર છે. ખરેખર તો શરૂઆત ગાથાઓમાં જે પૂછીકારો છે તો મૂળ છે આ બધા. તેવી રીતે નિરાકાર થવાથી તે ભાવને, તે ભાવને એટલે નાયક ભાવને, નાયક સ્વભાવને, નાયક પણ પ્રસિદ્ધ છે એ ભાવ એટલે તે ભાવવાન આત્મા, નાયક એવો જેનો સ્વભાવ ભાવ છે એવો ભાવવાન એવો આત્મા, તેને નાયક પણ પ્રસિદ્ધ છે. તો પણ નિરાકારને લઈને એના જ્ઞાનની પર્યાયમાં નિરાકારે જ્ઞાન શું છે તો પણ તે જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, કેમ કે જ્ઞેય તો જ્ઞાનમાં આવ્યું નથી, જ્ઞેયમાં રહ્યું છે, જ્ઞાન જ્ઞાનમાં રહીને જાણે. કારણ કે એનું કારણ એટલું છે, આ કેટલી મોટી શૈલી કારણ, કારણ કે એમ કીધું પાન છોડ છે છઠ્ઠી ગાથાની ટીકા. કારણ કે નિરાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો એમ કે છે તે સ્વરૂપ પ્રકાશ ની અવસ્થામાં પણ જણાયો એમ કે છે. પોતે જાણનાર માટે પોતે જ કરતા છે અને પોતાને જાણવા માટે પોતે જ કરવા છે. નિરાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો એમ કે છે. નિરાકાર અવસ્થામાં હું આને જાણું છું એવો મને હું જણાયો નથી એમ કે છે. હું જ્ઞાયક છું એમ જણાયો છું. જ્યારે પૂર્વની જ્ઞાનમાં પ્રતિભાષિત થયું ત્યારે હું જ્ઞાયક છું એમ જણાયું છે. પૂર્વની જ્ઞાનમાં જણાયું ત્યારે આ જ્ઞાન મને અનુકૂળ છે અને પ્રતિકૂળ છે એવું નથી જણાયું. એટલું તો નહીં, એવો જીવ સાનંદ રાગ નિવેશ નહીં તો નહીં, પણ હું એને જાણું છું એવો જીવ થાય નહીં. કારણ કે નિરાકાર અવસ્થામાં નાયક પુણે જીવ જણાયો તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં, સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ પોતાને જ પોતે પોતે જાણ્યો. જેમ સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પોતાએ પોતાને જાણ્યો છે તેમ જ નિરાકાર અવસ્થામાં પણ જ્ઞાયકપણે પોતે જ પોતાને જાણી રહ્યો છે. પણ એને ભ્રાંતિ એમ થઈ છે મિથ્યા કે હું આને જાણું છું. તે અજીવ સાહેબમાંથી પછી રાજદેશની પરંપરા અને દોષોની પરંપરા સર્જાય એ જ જ્યાં પોતાના જ્ઞાયક ભાવને ભૂલે છે એ અનંત દોષોની પરંપરા એમાંથી ઉભી થાય છે. એટલે અજીવ સ્થાન છે એ જ મૂળ છે એમ કહેવાનું છે, એ જ મૂળ કર્મ બને છે એમ કહેવાનું કારણ એ. આ ધર્મગ્રહ જણાય છે એ વગેરે જે અધિવસાન છે તે અધિવસાન વાળા જીવને પણ જ્ઞાનમયપણાને લીધે સ્વરૂપ હેતુ જ્ઞાન તેનું એક રૂપ છે, પોતાનું રૂપ છે. એવા આત્માનો અને જ્ઞેયમય એવા ધર્માદિક રૂપોનો વિશેષ નહીં જાણવાનો છે. વૃંદાત્મા વગડાર હોવાથી જો એને ભિન્ન જ્ઞાનનું સ્વરૂપ જણાયું હોત તો એને ભેદ જ્ઞાન અથવા જ્ઞાન કહેવામાં આવે. બે ભિન્ન હોવા છતાં એને અભિન્ન રૂપે જ્ઞેય જણાય છે, જ્ઞેય ભિન્ન રૂપે જણાતું નથી. ત્યારે એને અજ્ઞાન છે, કેમ કે એમ વસ્તુની સ્થિતિ નથી. તે જેવો શાંત અજ્ઞાન છે. પ્રથમ તો શબ્દો શાંત પ્રથમ તો અજ્ઞાન છે. પ્રથમ શબ્દ વધારે અસ્થિ તાવત અજ્ઞાન ક્યાં કીધું છે? પ્રથમ તો અજ્ઞાન છે. અજ્ઞાન છે પહેલા તો એ અજ્ઞાન છે. અને અજ્ઞાન છે એટલે એને સિદ્ધાંત સાથે મૂકવાનો પ્રશ્ન રહેતો નથી. પ્રણય સાથે છે પણ એને જાણતા જ ભૂલ થાય છે. એમ કે જાણતા એ ભ્રાંતિગત પણ જાણે છે એથી એને અજ્ઞાન છે. અજ્ઞાન છે અદર્શન છે, અશ્રદ્ધાન છે, વિપરીત શ્રદ્ધાન છે. જ્યાં શ્રદ્ધાનું વિપરીત હોય, જ્ઞાન વિપરીત હોય, ત્યાં એનું આચરણ સાચું હોય નહીં. એ વાત રહેતી સંપ્રદાયમાં વળી એમ જોતા વાળા છે એ જ્ઞાન શ્રદ્ધાન ભલે અસંતો એ જીવને અજ્ઞાન છે કે આત્મા દેહાદી પરબ્રહ્મના રૂપથી ભિન્ન જ્ઞાનનો રૂપ હોવા છતાં એને ભિન્ન રૂપે જાણતો. તેથી પ્રથમ તો એ અજ્ઞાન છે. પહેલા તો આ વાત છે, ભલે બધી સાથે હોય તો પણ પહેલા તો આ વાત છે કે એને જ્ઞાન જ વિપરીત છે. ખોટું છે જ્યાં જ્ઞાન જૂઠું છે એનું શ્રદ્ધાન ખાચું હોય એ પ્રશ્ન રહેતો. તેથી એને અદર્શન અથવા મિથ્યા શ્રદ્ધાન છે અથવા દેવસાન છે. અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી ભલે ગમે તેટલી ક્રિયા પાડે તો પણ એના પરિણામમાં હું એક ભિન્ન જ્ઞાયક સ્વરૂપ આત્મા એવું ભેદ જ્ઞાનરૂપ આચરણ હતું નથી. ઉપયોગનું આત્મારૂપે આચરણ નથી થતું. કદી પણ જ્યાં જ્ઞાન અને શ્રદ્ધા ખોટું હોય ત્યાં ઉપયોગનું આત્મારૂપે આચરણ થતું એટલી શક્તિ નથી કે આ જૂઠ છે ને આ સાચું છે. ત્યાં પણ તું જે પાછો પડે છો એટલી પણ શક્તિ વિચારના નથી. પણ તે વાત કેવો ઉપયોગ આત્મામાં વળવાની શક્તિ વાળો ઉત્પન્ન થાય વાતમાં કઈ માલ છે? પહેલાનું કામ કરો, બીજું આપણે કઈ વિચારવું નહીં. ખબર હોય એને કે આ અસત્ય છે ને આ સત્ય છે એનું આચરણ કરી નાખીએ આપણે. બીજું બધું શ્રદ્ધા જ્ઞાનમાં ગોટા હોય તો એનો કઈ વાંધો આવશે એ વાત કદી જાણું છું એવો એને જાણનારો હું છું. જાણનાર ને જાણનારો હું નથી એમ એમાં જ્યાં આવે છે એ ઉદ્યોગ સાહેબ બંધનું જ કારણ છે. એને અનંત સંસારમાં રખડાવે ને આ જેવ સ્થાનનો વિધિમાન નથી. આમાં તો એમ પણ આવી ગયું કે હું શાસ્ત્રનો જાણનારો છું, મારા જેવું શાસ્ત્ર જ્ઞાન કોઈને નથી. આવો મારી સાથે વાદ વિવાદ કરતા શાસ્ત્રાર્થ કરો ખોટો પણ છે જુઠ્ઠું છે ને, કહેનાર જુઠ્ઠો છે, એટલે શાસ્ત્રાર્થમાં સાચો ઠરે તો પણ સાચો નથી. કર્મનો ઉદય હોવા છતાં અને શુભ પરિણામ ઉત્પન્ન થતો હોવા છતાં ખરેખર જે કર્મથી લેપાતા નથી, અધ્યવસાન નથી, તેથી એ જીવન માત્ર જેમને આ અધ્યવસાનો વિદ્યમાન નથી તે જ કોઈક વિરલ મુનિ કુંજરો અધ્યવસાન જેને થતું નથી, વિદ્યમાન નથી, ઉત્પન્ન થતું નથી, અથવા અભાવ થઈ ગયો છે, તે જ કોઈક વિરલ મુનિ મુનિ કુંજર અથવા આહમુનિ વિરલ એમ તો એવા જીવો ભાગ્ય જોવામાં આવે છે, વિરલ છે. આમ તો જગતમાં જીવોની સંખ્યા ઘણી છે, પણ મનુષ્યોની સંખ્યા છે એમાં પણ કોઈ વિરલ જીવ એવો જોવામાં બહુ અલ્પ છે. તેથી યુટ્યુબ નક્કી જેની ક્રિયા છે, સતરૂપ અહેતુ જ્ઞાયક જેનો એક ભાવ છે, અને સતરૂપ અહેતુ જ્ઞાન જેનો એક રૂપ છે, ત્રણેય પુરુષા કરેલા છે એવા ભિન્નાત્માને એમ ત્રણેય કહેવાનું તાત્પર્ય ભિન્નાત્મા એમ જ કેમ છે. પછી જ્ઞપ્તિ ક્રિયાથી કહો, જ્ઞાયક ભાવથી કહો, એ જ્ઞાનથી કહો, જ્ઞાનરૂપથી કહો, બે વાત એમાં કહેવી નથી. ભક્તિ ક્રિયા છે એટલે પર્યાયની વાત કરવી છે એમ છે નહીં, પર્યાયથી વાત ન કરવી. પર્યાયથી વાત કરવાનો સવાલ નથી, પર્યાય આશ્રિત વાત ન કરવી એમ વાત છે. પર્યાય આશ્રિત પ્રણમમાં જે હું એમ વાત કરી, કથનથી કાંઈ દોષ છે, હોવારૂપ છે, અસ્તિત્વરૂપ છે, એવું એક આત્માનું જેનું સ્વરૂપ છે, પછી એને દ્રવથી જુઓ, ગુણથી જુઓ, પર્યાયથી જુઓ, અભેદ આત્મા જેમાં જોવામાં આવે છે, દ્રવગુણ પર્યાયના એમાં ભેદ જોવામાં આવતા નથી. કહેવામાં એમ આવે છે પર્યાયથી કથન થાય છે કે ગુણથી કથન થાય છે, વસ્તુમાં એવા ભેદ છે. એવા ભિન્નાત્માને સર્વ અન્ય દ્રવ્ય ભાવોથી જુદા આત્માને જાણતા થતા શું કરે છે? અધ્યવસાન તો જેમને નથી, પોતાના આત્માને જાણતા થતા, સમ્યક પ્રકારે શ્રદ્ધતા થતા, દેખતા થતા, એ જાણવામાં સમ્યક પ્રકાર આવી જાય છે. કેમ કે આત્માભિમુખ થઈને જાણવું થાય છે, સ્વસન્મુખ થઈને શ્રદ્ધું થાય છે, અને અંતર્મુખ થઈને એનું આચરણ ઉપયોગમાં ઉત્પન્ન થાય છે. સમ્યક પ્રકારે દેવતા થતા અને અનુચરતા થતા, આત્માને જ અનુભવતા થતા, દિવિતા આત્માની જાણતો સમ્યક પશ્યંતો અનુસરણ કરતો. સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન એવી અમંદંતર જ્યોતિને અજ્ઞાન આદિ રૂપાણનો અત્યંત અભાવ હોવાથી જ્યારે પોતાના આત્માને દેખે છે, જાણે છે અને એમ જ આચરણ કરે છે, ત્યારે પોતાની આત્મજ્યોતિને, જ્ઞાન જ્યોતિને સ્વચ્છપણું, નિર્મળપણું આવે છે, સ્વચ્છંદપણું આવે છે, કોઈને આધીનપણું, પ્રાધીનપણું રહેતો ભલે અનંત ગુણયુગ જ્ઞાનમાં જણાય તો પણ જ્ઞાનમાં જરા પણ ખળભળાટ કે ક્ષોભ ઉત્પન્ન થશે. દરિયામાં ગંગા યમુના જેવી મોટી મોટી નદીઓ ખલવાય તો કઈ દરિયો ખળભળતો નથી કે આટલું પાણી હવે રોડ નું આવે તો નાખશું ત્યાં બધું સમાવિષ્ટ થઈ જાય એમ જ્ઞાનમાં અનંત ગુણીઓ જણાવવા છતાં નીતિ એનો ખળભળાટ થતો પોતે સ્વચ્છંદપણે ઉદયમાન થાય છે સ્વાધીનપણે પ્રકાશમાન થાય એવી અમંદ મંદ નહીં એને અમંદ કહેવામાં આવે છે તેજસ્વી એનો બીજો અર્થ એ છે મંદ નહીં એટલે અમંદ એટલે કે તેજસ્વી એવી જે અંતર જ્યોતિ એટલે જ્ઞાન જ્યોતિ તેને અજ્ઞાન આદિ રૂપણાનો અત્યંત ભાવ હોવાથી એટલે સ્વપરના એકત્વ રૂપ અજ્ઞાનનો એને અત્યંત અભાવ હોવાથી તદ્દન એને અભાવ હોવાથી અર્થાત અંતરંગમાં પ્રકાશથી જ્ઞાન જ્યોતિ જરા પણ અજ્ઞાન રૂપ મિથ્યા દર્શન રૂપ અને અચારિત્ર રૂપ નહીં થતી હોવાથી શુભ કે અશુભ કર્મથી ખરેખર લેપાતા આ મુનિઓનો સમય દ્રષ્ટિઓના શુદ્ધ પરિણામનું સ્વરૂપ છે આ રીતે વેદ જ્ઞાનથી પ્રણને એ શું કામ લીધું મિથ્યા દ્રષ્ટિનો વિસ્તાર વધારે કર્યો બંધનો અધિકાર છે ને એટલે એના એક એક પરિણામને જુદા પાડવાની વાત કરી ત્રણેય બોલને એક સાથે લઈ લીધા છે તેથી એ કર્મથી લેપાતા નથી વિષય તો મિત્ર આટલો છે પણ એમાંથી બે પક્ષ ગયા છે આ જેવ સાહેબ જેમને નથી તે મુનિઓ કર્મથી લેપાતા નથી એ મથાળો છે વિષય તો ગાથાનો એટલો છે પણ કોણ કેવી રીતે લેપાય છે અજ્ઞાન થઈને પહેલો પ્રકાર એ હણું છું એ પ્રકારના છે એક અથવા હું નારક છું એ પ્રકારના છે તેમજ હું સ્વર્ગને જાણું છું એ પ્રકારના છે આ ત્રણ પ્રકારના મુખ્ય કયા પછી એના પોતાના બધા આવી હું પરને હણું છું એમાં હું જીવાડું છું સુખી કરું છું દુઃખી કરું છું એ બધા પ્રકારે માં આવી જાય છે હું નારક છું એમાં ચારેય ગતિમાં જે ઉદય હોય તે ઉદયનો ભાવ જે ભાવ ઉદયમાન છે અને એને લગતા તમામ પ્રસંગો આખા ભાવના પ્રસંગો બધા એમાં આવી જાય છે શું કહેતા ભાઈ જાણી શકાય હું એ તો શું થાય છે શિક્ષા કોઈ બોલાવે આપણે કોઈ મૂકવું કરીએ ભાઈ ટાઈમ જતો નથી એટલે નોવેલ વાંચીએ છીએ એક કલાક હું પરદ્રવ્યને જાણું છું અથવા મને શાસ્ત્રનું જ્ઞાન છે બધું જ્ઞાન છે હું જાણું છું મારા જેવી કોઈની બુદ્ધિ છે નહીં હોય છે ને અભિમાન બુદ્ધિમાં મારા મારી તુલે કોઈ આવે નાગાદીનો આત્માનો અને નારકાદી નરકાદી કર્મોદયજન્ય ભાવોનો કેટલા કોઈ અંગેના પરિણામ મનુષ્ય તો મનુષ્ય અંગેના જેટલા કોઈ સંગ પ્રસંગ અનુસારના પરિણામ છે તથા આત્માનો અને જ્ઞેયરૂપ અન્ય દ્રવ્યનો ભેદ ન જાણ્યો હોય તફાવત એને ન જાણ્યો હોય ત્યાં સુધી પ્રવર્તે છે આ દિવસાનો ક્યાં સુધી રહેશે ક્યાં સુધી હૈયાતી ધરાવે છે પ્રવર્તે છે એટલે પરિણમે છે જીવને કે જ્યાં સુધી એને ભિન્નાત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી એ ભિન્નાત્માના જ્ઞાનમાં ત્રણ પ્રકારે એને એનો લક્ષણ ખ્યાલ હોવો જોઈએ એક તો હું કોઈનું કાંઈ કરી શકતો નથી કોઈને સુખી કરતો નથી કોઈને દુઃખી કરી શકતો નથી કોઈ મને સુખી દુઃખી કરતું કોઈને મારું જીવાડવું એ જીવના અધિકારની વાત નથી કેમ કે આ જે જ્ઞાન આવતું હું મનુષ્યાદી જે કાંઈ ભવે છું એ ખરેખર મારું સ્વરૂપ નથી ભવ છે એ ખરેખર મારું સ્વરૂપ નથી હું કોઈ બીજા સ્વરૂપે છું અને ભવ છે ખરેખર મારો નથી, એમ એને ખરેખર ભાતનું જોઈએ. આપણે એને આ ઘર ને બધું સાચું ભાષે છે, આ મારું ઘર, આ મારા પલાણ, આટલું મારું, આટલું મારું, ખરું ભાષે છે. અને ખોટું છે તે એને ખરું ભાષે છે. કરી જ નાખું ગમે તેમ કરીને એ વાત રહેતી નથી. પોતાની ભાવ ભાષો કે આ બધું ખરેખર જેમ જગત નો વ્યવહાર છે એમ વસ્તુ ની સ્થિતિ નથી. એમ કહ્યું જેમ જગત નો વ્યવહાર છે એમ વસ્તુ ની સ્થિતિ નથી. જગત માં એવો વ્યવહાર છે કે કોઈ કોઈ ને નુકસાન કરે છે, કોઈ કોઈ ને મારે જીવાડે છે. અને જે જે ભાવ માં જે જે પ્રકારે જીવવું પણ થાય છે ત્યાં એના રૂઢિ રિવાજ વ્યવહાર અનુસાર પ્રવૃત્તિ કરે. એથી વધારે એમ છે કે હું મારા વિષયમાં નિષ્ણાત છું. પોતાનું ત્યાં સુધી છે કે જ્યાં સુધી એને એનો ભીન પણ ભાષી ન હોય, જ્ઞાન ન હોય, અનુભવ ન હોય, ત્યાં સુધી આ સદ્યો સ્થાન પ્રવર્તે છે. સ્થાન છે એ બધા મીઠા ભાવરૂપ છે, કેમ કેમ આ ભેદ જ્ઞાનનો અભાવ છે, બીજું કોઈ કારણ નથી. એમનું કહ્યું કે કસાય તીવ્ર થયો છે માટે અધ્યવસાન છે અને મિથ્યા જ્ઞાન છે એમ નથી કહ્યું. ભેદ જ્ઞાન નો અભાવ છે પછી ભલે કસાય એમાં મંદ થયો હોય તો પણ તે મિથ્યા જ્ઞાન રૂપ અધ્યવસાન છે, મિથ્યા દર્શન રૂપ અધ્યવસાન છે, મિથ્યા ચારિત્ર રૂપે અધ્યવસાન છે. એટલી શરત લીધી છે કે તેઓ એટલે તે અધ્યવસાનો વેદ જ્ઞાનના અભાવને લીધે મિથ્યા જ્ઞાનરૂપ છે, કષાયની તીવ્રતાને લીધે મિથ્યા જ્ઞાનરૂપ છે એમ નથી. પ્રશ્ન કરે છે કે સમય દ્રષ્ટિ લડાઈ કરે અને એને સમય જ્ઞાન હોય એને શું માહિતું ત્યાં કે કષાયની તીવ્રતા થઈ કે ન થઈ, સામાને મારવાના સંબંધીનો એને ક્રોધ આવ્યો છે કે નહીં. ક્રોધ છે અધ્યવસાન ખરેખર નથી, શુભ શુભ પરિણામ એ ખરેખર અધ્યવસાન નથી, પણ એમાં એને વેદ જ્ઞાનનો અભાવ છે અધ્યવસાન છે. શુભ શુભ પરિણામ તો અધ્યવસાય રહિત પણ હોય છે, મનુને તો ઘણો સુખ છે, તેથી કાંઈ અધ્યવસાન નથી. વેદ જ્ઞાનના અભાવને લીધે અધ્યવસાન છે એ મિથ્યા જ્ઞાનરૂપ છે, એ મિથ્યા દર્શનરૂપ છે અને મિથ્યા ચારિત્ર રૂપ છે એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે. હું પરને જાણું છું અથવા હું નારક છું, નારક મારે શુભ શુભ રૂપ છું એમ આવી જાય. અશુભનું ફળ નારક છે, શુભનું ફળ દેવ છે. અને ત્યાં જે તે પ્રકારના એને પછી એમ માનીને થતા જે ભાવ શુભાશુભ ભાવ એ હું છું એમ મહિના વિના રહેશે નહીં. હું માણસ છું એમ માને પછી મનુષ્ય યુગ જેટલી પ્રવૃત્તિ હોય શુભ કે અશુભ નથી કહેતા. અમે અત્યારે શ્રાવક છીએ ને એટલે પછી અમારે શ્રાવકની યુગ પૂજા ભક્તિ દાન દયા શાસ્ત્ર સ્વાધ્યાય છ આવશ્યક દિને દિને પ્રતિદિન છ આવશ્યક અમારે કરવા જોઈએ. પણ એમાં મનુષ છું અને શ્રાવક છું એમ એને માન્યું. આત્માની જે પાંચમા સ્થાનની શ્રાવક યોગ્ય દશા એની એને ખબર નથી. એવા શ્રાવક તો એવા શ્રાવક તો ત્રીસ અઢી બાર અસંખ છે અત્યારે, કે જે પૂજા ભક્તિ ને જીન મંદિરે જતા છતાં ખરું શ્રાવક પણ એને પ્રગટ થયેલું કે જે સરવાર સુધીના દેવને સમ્યક દ્રષ્ટિને પણ નથી. જ્યાંથી જેટલું લેવું હોય એટલું એમાં ક્યાં કોઈ છે આને કોઈ ક્રિયાની પકડ છે એમ બીજી રીતે વાત છે, પણ એને ત્રીજો રસ્તો, બે માંથી ત્રીજો રસ્તો શું તો કાં તો અશુભમાં જવાનું સૂજે છે, કાં તો એને શુભમાં જવાનું છે. ધર્મમાં આવું નથી, ત્રીજા રસ્તે ધર્મમાં જ પ્રવર્તવું છે. તે અભ્યો સાનો જેમને
નથી,
હા એમ સ્વતંત્ર છે ને, તે અધ્યવસાનો જેમને નથી તે મુનિ કુંજરો છે. આવું અધ્યવસાન જેને કાયમ છે, વેદ જ્ઞાન પૂર્વક જેણે પોતાના આત્માને શુદ્ધ જ્ઞાન જ્યોતિ, અમંગ અંતર જ્યોતિ, તેજસ્વી જ્ઞાન જ્યોતિ પ્રગટ કરી છે, તે જે સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન છે, કેટલો ભાવ આવ્યો થાય છે. શુદ્ધતાનો વિષય આવે છે ને, દ્રષ્ટિ વાત આવે છે. સ્વચ્છ સ્વચ્છંદ ઉદ્યોગ અમંદ અંતર જ્યોતિ, અત્યંત જ્યોતિષ અત્યંત મગ્નાન આદિ વાત, શુભે ન અશુભે વા કરુણા ન કુરુ. તેઓ આત્માને સમી પ્રકારે જાણે છે, જેને અધ્યવસાન નથી તેવો જ આત્માને સમ્યક પ્રકારે જાણે છે, સમ્યક શ્રદ્ધે છે અને સમ્યક આચરે છે. બીજાનું આચરણ પણ સમ્યક નથી, એનું શ્રદ્ધાન પણ સમ્યક નથી, એનું જ્ઞાન પણ સમ્યક નથી. જો એને અધ્યવસાન છે કે શરીર આદિ ક્રિયા કરું છું, હું મનુષ્ય છું, હું બીજાને સુખી દુઃખી કરું છું, કાયમી તો પરિવારનું તો ભરણ પોષણ અને પાલન પોષણ હું કરું છું, જવાબદારી ના બને પેલો કરતો હોય, કોને પણ કરતો હોવાનું માનતો હોય, અને અનેક પ્રકારનું શુભાચરણ માદીનું આચરણ કરતો હોય, તો પણ અધ્યવસાન થઈ છે એ કર્મથી બંધાય છે, અને અધ્યવસાનના અભાવથી અથવા અજ્ઞાનના અભાવથી સમ્યક દર્શનના ચારિત્રો થયા થતા એ આત્માઓ કર્મથી લીપાતા, ક્ષણે ક્ષણે અનન્ય ભાવે મોક્ષ માર્ગમાં મુક્ત થતા થતા પ્રવર્તે એ મુકાય છે, લીપાતા નથી એનો અર્થ એ મુકાય છે, અવશ્ય મુક્તિ થાય છે.